એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગુજરાતી ઓડિયો બુક્સ.
એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત ગુજરાતી નિબંધ સંપદામાં સુંદરમ લિખિત નિબંધ જોગના ધોધનું પઠન હું કવરેશ વચ્છરાજાની કરું છું. અમે શિમોગા છોડ્યું અને આજુબાજુ નાની નાની લીલી લીલી ટેકરીઓની હાર શરૂ થઈ. થોડી વારમાં તો માર્ગથી દૂર દૂર દેખાતા વૃક્ષો અમારી સડકની હારો હાર જ આવી પહોંચ્યા અને અમારો સાથ છોડવા ન ઈચ્છતા હોય તેમ ચીવટપૂર્વક ક્યાંય લગી અમારી સાથે ચાલુ રહ્યા. મોટા જનવૃંદમાં આપણા પરિચિત માણસોને પણ આપણે એકદમ ઓળખી શકતા નથી અને અપરિચિતોનું તો કશું વ્યક્તિત્વ જ હોતું નથી. આ બધા વૃક્ષોની બાબતમાં તેમ જ બનવા લાગ્યું. માત્ર એમાં આપણા બાવળ અને વાંસના ઝુંડ છાના રહેતા ન હતા. 50-60 ફીટ સુધી ઊંચા વધીને 100-200 વાંસ પોતાના કલગી જેવા પીચ્છવાળા માથા બધી દિશામાં ઝુકાવી ખૂબ રમણીય ચિત્ર ઊભું કરતા હતા. અમારો આ રસ્તો સીધો તો ભાગ્યે જ ચાલતો. જંગલ અને ટેકરીઓમાંથી જવા માટે એને કેટલાય વળ ખાવા પડતા. એવામાં એક સ્થળે 1 માઇલ સુધી તદ્દન સીધો રસ્તો આવી ગયો, સીધો અને વળી વચ્ચેથી સહેજ દબાયેલો, એટલે રસ્તાના બે છેડા જોઈ શકાતા. એ રસ્તા પર અમારી મોટરે પોતાનો બધો વેગ અજમાવી લીધો. રસ્તાની પડખે તળાવ આવતા, એ તળાવમાં ક્યાંક કમળો પણ હતા, સોપારીના ઝાડ પણ આવતા, જાણે નાળિયેરીના ઝાડની નાનકડી આવૃત્તિ, પાતળું થડ, મથાળે ટૂંકા પાંદડા અને ત્યાં 200-500 સોપારીનો વળગેલો લુમખો, કાચો હોય ત્યારે લીલો અને પાકે ત્યારે પીળો રંગ. અમે શરાવતીને કિનારે પહોંચ્યા. જંગલ વિશેષ સઘન બનતું જતું હતું. હવે જોગના ધોધ માત્ર 1.5 માઇલ. શરાવતી કોઈ અજબ સ્થિરતા ધરાવતી પૂર્વ પશ્ચિમ વહેતી હતી. બપોરના 2 વાગ્યા હશે પણ દક્ષિણ દિશામાં ઝૂકેલો સૂર્ય હજી પણ સોનેરી કિરણો જ વર્ષાવી રહ્યો હતો. પૂર્વમાંથી લગભગ 1.5 ફરલાંગ પર જ ટેકરીઓની પાછળથી શરાવતી વહી આવતી હતી અને પશ્ચિમમાં થોડેક સુધી દેખાઈ ટેકરીઓમાં અલોપ થઈ જતી હતી. બંને કિનારા પરના વૃક્ષો અને તેમની પૂંઠળ ગોઠવાયેલી ટેકરીઓ વચ્ચે શરાવતીના લીલા નિર્મળ પાણી શાંત વહેતા હતા. નદી પોતે અભય હતી અને અભયદા પણ હતી. 1.5 માઇલ પછી પોતાનું શું થવાનું છે એની કલ્પના વિનાની અગોચર ભાવિને ન જોઈ શકતી મુક્ત કન્યા જેવી નદી આનંદથી સૂરજના પ્રકાશમાં સ્નાન કરતી હતી. તરાપો સામે કાંઠેથી એક મોટરને અને કેટલાક માણસોને આ કાંઠે લઈ આવ્યો. પછી અમારી મોટરે નૌકારોહણ કર્યું. સમય અને શક્તિ હોય તો આટલો પંથ પગે કાપવા જેવો છે. મોટર એટલા વેગથી આગળ વધે છે કે તે ભૂમિની સાથે આપણને આત્મીયતા સાધવા દેતી જ નથી. હવેનો પ્રદેશ એવો આવતો હતો કે જેમાં ડગલે ને પગલે અપૂર્વ સૌંદર્ય અને ભવ્ય ગહન ભાવોત્પાદક સામગ્રી ખીચોખીચ ભરાયેલી હતી. રાજ્યે પાડેલા જંગલો હવે અદૃશ્ય થઈ ગયા હતા. ટેકરીઓની ઊંચાઈ નીચાઈ બેહદની થઈ ગઈ હતી. લાલ માટીની બાંધેલી સડક બીતી બીતી જંગલમાં ચાલતી હોય તેમ લાગતું હતું. મિનિટે 2 મિનિટે રસ્તા પર ભયસૂચક કે સાવધાન કરતા પાટિયા આવતા હતા. રસ્તો ક્યાંક એકી સાથે 1-2 વાંકા વળ ખાઈ લેતો, ઊંડે ડૂબકી મારી જતો કે છાતીભેર ઊંચો ચડતો. ભૂંગળા વગાડી વગાડીને મોટર ડરતી ડરતી ઉતરતી અને ઊંચા ચડતા માણસ દમ ભીડતો હોય તેમ પ્રચંડ ઘરઘરાટ કરીને તે ચડતી. મોટરની આ વિજય યાત્રાને શુદ્ર દ્રષ્ટિએ જોતી વનરાજી રસ્તાની બંને બાજુએ ખડકાયેલી હતી. ખરેખરું જંગલ હવે શરૂ થતું હતું. રસ્તાની પાસે 2 હાથ પર જ જુઓ તો ખાલી જગ્યા ન દેખાય. ત્યાં અંદર જવાની શક્યતાની તો વાત જ શી કરવી. દૂરની ખીણોને ભરી દઈને ઊભેલા ઝાડ તો મોટરની કે અમારી જાણે પરવા જ કરતા ન હતા. પવન પણ થંભી ગયો હતો, ન અવાજ, ન હિલચાલ, કેવળ મોટરનો ઘર ઘર અવાજ ચાલુ હતો. ત્યાં યાદ આવ્યું કે ધોધનો અવાજ તો હવે સંભળાવવો જોઈએ ને. નાયગ્રા ધોધ 30 માઇલ લગી પોતાની ગર્જના પહોંચાડે છે, તો આ ધોધ માઇલેક તો પહોંચાડતો જ હશે ને. મોટરનું એન્જિન બંધ કરાવ્યું, આખું જગત શાંત બની ગયું અને સંગીતના સાધકને છેવટે સંભળાતા બ્રહ્મનાદ જેવો એક અવિરત નિનાદ દૂરથી આવવા લાગ્યો. સ્થિર, એક ધારો, સહેજ દબાયેલો એવો એ અવાજ આવી આવીને કાન પર નહીં પણ સીધો હૃદય ઉપર અફડાતો હતો. ધોધ પાસે પહોંચવાની ઉત્સુકતા વધી અને પ્રકૃતિના ક્રમશઃ વધતા જતા એ પ્રપાત સંગીતને સંસ્કૃતિના ઘરઘરાટમાં ડૂબાવી અમે મોટરને વેગ આપ્યો. પરંતુ ધીમે ધીમે મોટરના ઘરાટને ક્રમશઃ આવરી લેતો ધોધનો અવાજ સર્વત્ર વ્યાપવા લાગ્યો. આ અવાજને જન્માવનાર દ્રશ્ય કેવું હશે? અમારી મોટર દક્ષિણમાં કઈ બાજુ જતી તે સમજાતું ન હતું. ત્યાં મોટરે ઉત્તર તરફ એક વળાંક લીધો, દોટ મૂકી તે એક ટેકરી ઉપર ચઢી ગઈ ને ભયાવહ એવું જંગલ એકદમ સુંદર ઉપવનમાં પલટાઈ ગયું. મોટર થંભી, અમે નીચે કૂદ્યા. ધોધ ક્યાં હશે, કેવો હશે? કોઈ તીવ્ર ઉત્સુકતા અનુભવતો હું આમતેમ જોવા લાગ્યો. ત્યાં પડખેથી એક જણ બોલી પડ્યા, જુઓ જુઓ. મેં ડોકું ફેરવ્યું અને એ ફરેલા ડોકા ઉપર આંખો અને મેષ બની જોઈ રહી. પળવાર એ દર્શનથી જ મૂર્છા આવી ગઈ. સૌ કોઈ મૂંગા થઈ ગયા. અનંત કાળથી ગાન કરતા એ મહાગાયકે અમારી વાણીને હરી લીધી. અમારે એની સન્મુખે કંઈ બોલવાનું હતું જ નહીં. અમે બધી ઇન્દ્રિયોની શક્તિ એકલી આંખને જ આપી દીધી. પૂર્વમાંથી વહી આવતી શરાવતીના માર્ગમાં ઉત્તર દક્ષિણ લંબાઈને પડેલી 1000 ફીટ ઊંડી ખીણ આવે છે. શરાવતીનો આ ખીણ પ્રદેશ એ જ જોગના ધોધ. આ ખીણના ઉત્તર છેડા ઉપર મુંબઈની સરકારે અને દક્ષિણ છેડા ઉપર મૈસૂરની સરકારે ડાક બંગલા બંધાવ્યા છે અને ધોધને જ્યાં જ્યાંથી ઉત્તમ રીતે કે કશિક લાક્ષણિકતાથી જોઈ શકાય ત્યાં ત્યાં બેઠકો રચી છે. ધોધનું અપાદ મસ્તક દર્શન સારામાં સારી રીતે દક્ષિણ દિશામાંથી એટલે કે મૈસૂર બાજુથી થાય છે. ઉત્તર તરફથી ચાલી આવતી ખીણ દક્ષિણમાં થઈને પોતાનો વળાંક પશ્ચિમ તરફ લઈ ચારે ધોધની બરાબર સમ્મુખ આવી જાય છે. ત્યાં આગળ ખીણના એ મસ્તક ઉપર લાંબો ઓટલો બાંધ્યો છે. ત્યાં બેસો અને ધરાઈને જોયા કરો. ત્યાંથી જરાક જ છેટે ખીણમાં નીચે ધોધના પદ ભણી પહોંચવા માટેનો રસ્તો બનાવ્યો છે. આ બાજુથી બધું જોવાનું પરવારીને પ્રવાસીઓ શરાવતીને જે સ્થળેથી ઓળંગી હતી ત્યાંથી પાછી ઓળંગી સામી ઉત્તર બાજુએ જાય છે. કારણ રાજા અને રુદ્રના સાચા પ્રતાપના રોમાંચક દર્શન સ્પર્શ તો ત્યાંથી જ થાય છે. ઉત્તર તરફની બાજુએ ખીણનું લલાટ પશ્ચિમ ભાગે વિશેષ ઝૂકેલું છે. શરાવતીના પાણી એ ઝુકાવ તરફ વધારે ઢળે છે. પાટવી કુંવર જેવો એ રાજા ધોધ શરાવતીની મોટા ભાગની જલ સમૃદ્ધિનો વારસ બને છે. દક્ષિણાભિમુખ એ બેઠો છે. કોઈ શક્તિશાળી નવપુંગવની છાતી જેવી એની છાતી ફૂલેલી છે. પોતાનું રાજત્વ સિદ્ધ કરવા એ સૌથી વધુ પરાક્રમ દાખવે છે. બીજા ત્રણ ધોધની પેઠે તે નીચે ઉતરવાને કશાનો આશ્રય લેતો નથી, ક્યાંય વચ્ચે રોકાતો નથી. એ સીધો 900 ફીટ નીચે પહોંચે છે. એક બાહ્ય ગોળ અર્ધચંદ્રાકૃતિવાળી વિશાળ શિલા ઉપરથી અખંડ ધારામાં નીચે ઉતરતા પાણીનો 900 ફીટનો સળંગ સ્તંભ. એની કમર આગળ એક નાનકડા ઘૂઘવા જેવો ફોટોગ્રાફ કે ચિત્રોમાં નજરને જરાય આકર્ષતો ન દેખાતો ધોધ શરાવતીનો બીજો કુંવર છે રોરર રુદ્ર. રાજા ધોધ સિવાય બાકીના ત્રણેય ધોધના નામ અંગ્રેજોએ પાડ્યા છે. આ સૌંદર્ય ધામની કદર આ યુગમાં એમણે જ પહેલે કરી લાગે છે. ત્રણેય અંગ્રેજી નામ યથાર્થ છે, પણ કાકા સાહેબે એમને આપણી ભાષામાં તેવા જ યથાર્થ નામ આપી તેમને આર્યત્વના સંસ્કાર આપ્યા છે. એ મહાગર્જક રુદ્ર આ બાજુથી દેખાય છે નાનકડો, પણ ચારે ધોધના રૌદ્રગાનમાં પ્રધાન સુર એનો જ છે. આપકર્મી પુત્ર જેવો તે પોતાનું ગૌરવ રાજા કરતાં કોઈક જુદી જ રીતે જ સિદ્ધ કરે છે, પણ એ ગૌરવનું દર્શન આપણે સામે કિનારે જઈને જ કરીશું. એ પછીના અનુક્રમે રોકેટ વીરભદ્ર અને લેડી પાર્વતી બંને પશ્ચિમાભિમુખ ઉતરે છે. ફૂટેલા ગુબારામાંથી તારા ખરે તેવી રીતે વીરભદ્રના નાનકડા પ્રવાહની આકૃતિ નીચે જતા સુધીમાં અનેક ગણી વિશાળ થઈ જાય છે. એની વચ્ચોવચ્ચ અડધે રસ્તે હાથીના આકારની એક પ્રચંડ શિલા એના વિરાટ પ્રતાપને ઝીલી લે છે. એ શિલાથી નીચે ઉતર્યા પછીથી પાણી પાણી નથી રહેતું. એક તો શિખરોનું બનેલું આખું વાદળ જ નીચે ઉતરે છે. આ બાજુ છેવટે આવે છે પાર્વતી. એ જાણે રાજકન્યા જ છે. એને નખશીશ નાજુકતાથી શણગારેલી છે. એના માર્ગમાં આ પ્રકૃતિ પરિચારિકાએ એકે મુશ્કેલી રહેવા નથી દીધી. એને ઉતરવા માટે ઠેઠ નીચે સુધી પગથિયાં કરી આપ્યા છે જાણે. અને આ સુકોમળ રાજકુમારી સ્વર્ગમાંથી ઉતરતી કોક અપ્સરા જેવી પોતાની તન્વી તનુલતાથી વિલસતી અવતરણની અવિરત લીલા રચી જાય છે. રુદ્રને બાદ કરતાં બાકીના ત્રણેય ધોધનું સર્વાંગ દર્શન અમે કર્યું. પાર્વતીનું દર્શન અપૂર્વ પ્રસન્નતા પ્રગટાવતું હતું. મથાળેથી સ્પષ્ટ રીતે બે, પણ તેમાંય નાના નાના ઘણા પ્રવાહોમાં તે ઉતરતી રહે છે. એને કશી ઉતાવળ નથી, ધાંધલ નથી. 800-850 ફીટની એ સ્ફટિકની સીડી ઉપર રમતી તે પોતાની લટો ગૂંથ્યા કરે છે અને તેમાં ઉજળામાં ઉજળા મોતીના હાર ઉપર હાર પરોવ્યા કરે છે. વીરભદ્રના માર્ગમાં અધવચ વિશાળકાય દિગ્ગજ જેવો પેલો ખડક ન હોત તો તેનું સૌંદર્ય આટલું બધું ન પ્રગટત. એના પર પાણી અફળાયા પછી તેનો વિસ્તાર 2-3 ગણો વધી જાય છે. આ બધા ધોધને પોતાના વજ્ર હૃદય ઉપર ઝીલતું ખીણનું તળિયું તો સ્પષ્ટ દેખાતું જ નથી. ઊંચેથી પડતા પાણી આપણે કદી કલ્પ્યા ન હોય તેવા સફેદ રંગના શિખરોમાં પલટાઈ જાય છે અને ખીણને વરાળથી ભરેલી હોય તેવી કરી મૂકે છે. અને એ કામ મુખ્યત્વે તો આ વીરભદ્ર જ કરે છે. રાજા દ્રષ્ટિને અદ્ભુત રીતે રમાડે છે. એના મસ્તક પર આપણી નજર પડે છે, પણ એ પડી ન પડી ત્યાં તો પાણીની અંદર જ ગૂંચાઈ જાય છે અને પડતા પાણી કોઈ અદ્ભુત રીતે અવતરણ પામે છે. વનના પુષ્પોને વર્ણવતા વાલ્મીકિ કહે છે તેમ, પતિ તૈશ્ચ પતદ ભીશ્ચ, પાણી પડી પડીને પાછા પડે છે. ઉપરનો પ્રવાહ થોડે આવીને જાણે વેરાઈ જાય છે અને પાછા તેમાંથી ફરીને પાણી બંધાય છે. તે પાછા વેરાય છે ને પાછા બંધાય છે. મોટી મોટી ગુલાટો ખાતા એ પાણીમાં કોઈ અતુલિત ધવલતાની અનેક જાય પ્રગટી રહે છે અને એ અવર્ણ્ય વર્ણી સલીલના ચલિત સ્તંભની કેળ આગળ પડખેથી રુદ્રનો પ્રવાહ આવીને ભળી જાય છે. એ બંનેના પ્રપાતને ઝીલનારી નીચેની જમીન વજ્રવક્ષસા હોવી જોઈએ. આ બધું જોઈએ છીએ ત્યારે પણ ધોધનો નિનાદ તો કોઈ મહાતંબુરના નાદ પેઠે ચાલ્યા જ કરે છે. એની ભૂમિકા ઉપર આ દ્રશ્યમાન સુંદરતાની વૈવિધ્યમયી લીલા વિસ્તરી રહે છે. સાંજના 4-1 થયા હશે અને અમે ખીણમાં ઉતરવા માંડ્યું. શરૂઆતમાં થોડા પગથિયા ઘણા સુઘડ હતા, પણ તેમણે જોત જોતામાં ખીણની વક્રતા અને ખરબચડાપણું ધારણ કર્યું. એ આખું ઉતરાણ ઠેઠ ખીણના તળિયા સુધી લગભગ 1 માઇલનું છે. અર્ધેક ગયા પછી પગથિયા અલોપ થયા. ત્યાર પછી થોડેક સુધી તો પથ્થરોને જરા જરા આઘા પાછા કરી પગથિયા જેવું કર્યું હતું, પણ તે પછી તો તેટલોય યત્ન કરી શકાય તેમ ન હતું. જેને નીચે ઉતરવાને પગથિયાની જરૂર પડતી હોય તેવા માણસોને માટે હવે નીચે જવાનો અર્થ ન હતો. તેવાઓ માટે આટલેથી થતું ધોધનું દર્શન જ પર્યાપ્ત છે. હવે વધુ નીચે જવા ઈચ્છનાર માટે જુદો જ હેતુ હોઈ શકે અને તે ખીણનો રોમાંચ અનુભવવાનો. અહીં પથ્થરોની મોટી મોટી છાંટો કુદરતી રીતે વેરાયેલી પડેલી હતી. એમાંથી જ પગ ગોઠવવાનું સ્થળ મેળવી લેવાનું હતું. અમારી ટુકડીમાંથી કેટલાક તો ખૂબ વેગથી નીચે ધસ્યા. એકાદ બે જણ એ પગથિયાની મર્યાદાએ જ થંભી ગયા અને બાકીના શક્તિ પ્રમાણે ધીમે કે ઉતાવળે ઉતરવા લાગ્યા. નીચે જતા ત્રીજા એક ભાગનો રસ્તો રહ્યો હશે અને કંઈક નવું જ અકલ્પ્યું તત્વ આવ્યું. વરસાદ પડતો હોય તેમ આછી ફરફર આવવા લાગી. ઓહો, એ તો ધોધના પાણીના જ શિખરો. લાખો ટન પાણી પછડાઈને લોટ બનીને આજુબાજુ ઉડે છે અને કેટલાય દૂર સુધીના પથ્થરોને ખડકોને પલાળે છે. હવે તો બધા પથરા પાણીથી પલળીને ચીકણા થઈ ગયેલા આવવા લાગ્યા. ક્યાંક લીલ પણ હતી, રેતી પણ હતી. કેટલીક વાર હાથની પાસે પણ પગનું કામ કરાવીને ચાલવું પડતું. જેમ નીચે ઉતરતા ગયા તેમ ફરફર વધવા માંડી. છેવટે તો જાણે વરસતા વરસાદમાં જ પહોંચી ગયા અને ઊંચા મસ્તક કરી કોઈ સ્વર્ગભૂમિની મનોહારી લીલા જોવા લાગ્યા. ખીણનું મથાળું સૂર્યના સોનેરી કિરણોમાં લપેટાઈ ગયું હતું. રાજા ધોધની પાછળની બખોલ પણ પ્રતિબિંબિત થતાં તેજથી ઉજળી બની. એની પડખે 900 ફીટ સળંગ ઊંચો ખડક પોતાની વૈવિધ્યભરી નગ્નતાથી નેત્રને આકર્ષી રહ્યો હતો. ધોધના પાણીની ફરફર આજુબાજુ સર્વત્ર વાદળ જેવી વ્યાપી ગઈ હતી અને વીરભદ્રની પાસે થઈ તે ધૂપદાનીમાંથી ઉડતા ધૂપની પેઠે ખીણના મથાળા લગી આછા ગોટામાં ચડતી હતી. આ અમારા અવરોહ દરમિયાન અમારા દ્રષ્ટિકોણ જેમ જેમ પલટાતા તેમ તેમ આ પ્રપાતોમાં પ્રગટતા મેઘધનુષ્યો પણ પોતાના સ્થાન બદલતા રહેતા હતા. ઉડતી ફરફરમાં સૂર્યના કિરણના રંગ વહેંચાઈ જતા અને ઇન્દ્રધનુષના અનેક પ્રકારના નાના મોટા કટકા જુદે જુદે સ્થળેથી દેખાતા. ખીણનું તળિયું કોઈ શુદ્ધ મહાસાગરના પૃષ્ઠ જેવું હતું. નાના મોટા પથ્થરો અને ખડકો સર્વત્ર વેરાયેલા હતા. એ બધામાં થઈ ધોધના પાણી અત્યંત ક્ષીણ પ્રવાહમાં વાંકાચૂકા વહેતા હતા. શરાવતીમાં આમ પણ થોડુંક જ પાણી વહે છે, પણ આ ધોધરૂપે પડ્યા પછી તેથી ઓછું થઈ જાય છે. જન્મનું સાફલ્ય થઈ ગયું હોય તેમ હવે પોતે આગળ જીવે કે મરે તેની નદીને જાણે પરવા રહી લાગતી નથી. ફરફરના વરસાદ સામે અમે એક ખડકની ગોદમાં આશ્રય લીધો અને કેમેરાને એની આંખ ખોલવા કહ્યું. સામે જ એક મેઘધનુષ સંપૂર્ણ અર્ધવર્તુળ બની ખેંચાયું હતું. ખીણની કમરની ઉપર જ રાજા ધોધથી માંડી ઠેઠ પાર્વતી સુધી. સામે રાજા ધસમસતો હતો. એની આજુબાજુનો ખીણનો મુખભાગ ચોરસની ત્રણ બાજુ જેવો સમાન આકારે કોરાયેલો દેખાયો. ખીણનો આ સુંદર આકાર તો ખીણને તળિયેથી જ જોવા મળે છે. એ ચોરસના એક ખૂણામાંથી રાજા એની રાજવી છટાથી આખા દ્રશ્યમાં પોતાનો પ્રતાપ પ્રસારી રહ્યો હતો. કેમેરાએ આંખ ઉઘાડી અને મીંચી. ચોરસ આકારનું સિંહાસન જેવું ખીણનું માથું, તેમાં પોતાના પ્રલંબિત ગતિશીલ ઓજસથી વિરાજેલો રાજા, રુદ્રનો ઘૂઘવો, વીરભદ્રનો વિસ્તાર અને ત્રણેયને સાંકળતું મણિમાણિક્ય જણિત કમરબંધ જેવું મેઘધનુષ. કેમેરા પોતાની આંખમાં એ વિરાટ દ્રશ્યમાંથી એટલું સમાવી શક્યો. કેમેરા ન ઝડપી શક્યો પેલા નાનકડા ચાર ચાર આંગળાના પંખીઓને. અમે 63 માઇલ જંગલમાં થઈને આવ્યા, પણ ક્યાંય એકેય પક્ષી નહીં, તેનો ટહુકો નહીં કે પાંખનો ફફડાટ નહીં. એ ઘણી અચંબો પમાડનારી ચીજ હતી. રાજા ધોધની પાછળની તેમજ ખડકની બીજી બખોલમાં માળા કરી રહેલા આ નાનકડા પક્ષીઓ ચારો ચરીને ઘેર આવતા હતા. તેમની પાંખોના પલકારા સૂરજના કિરણોમાં ઝબકતા હતા. આ ધોધ એમને મન વૃક્ષો જેવા સ્થાવર ન હતા. વૃક્ષોની ડાળીઓ પેઠે સહેજ સાજ સ્થાનાંતર કરતા ધોધના પાણીના હલનચલન પણ તેમને શુદ્ધ કરે તેમ ન હતું. બહુ સ્વસ્થતાથી તેઓ ધોધની આસપાસ ઉડતા હતા. સાંજ પડે અને પક્ષીઓને પોતાના માળામાં પાછા ફરવાનો વખત થાય ત્યારે જ ખબર પડે છે કે અહીં કેટલા હજારો પક્ષીઓ રહે છે. પાણીની ફરફર વૃષ્ટિ સ્વરૂપે ઉડ્યા જ કરતી હતી. એટલામાં ખીણની મથાળેનો સોનેરી સાફો સૂરજ પાછો ખેંચી લેવા આવ્યો. હજી આગળ તો જવું હતું, પણ માણસના જીવતા દેહને માટે ત્યાં સ્થાન ન હતું. કલ્પનાએ હિંમત કરીને ધોધના પગમાં પહોંચવા ડગલું ભર્યું. ધો 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 અને તે બિચારી પેલા વજ્ર હૃદય ખડક પર ત્રાટકતા એ પાણીમાં પછડાઈ પીસાઈને જાણે મરતી મરતી પાછી આવી. આખા શરીરમાં એક વિચિત્ર ચમકારી થઈ આવી. ધોધના છેટ ચરણમાં તો નહીં, પણ ચરણની પાસે તો જઈ આવ્યા. ત્યાં જઈને જેણે એ ચમકારી નથી અનુભવી તેનું ધોધનું દર્શન અધૂરું જ છે. અમે પાછા ઉપર ચડ્યા, હાંફતા અને આરામ લેતા. સંધ્યા થઈ ગઈ હતી. આવીને જમ્યા અને ડાક બંગલાના અમારા ઓરડામાં બેઠા, પણ ચેન ન પડ્યું. થાક્યા હતા છતાં વળી વળીને ઓટલા પર જઈ ધોધ જોવાની ઈચ્છા થયા કરતી. મેં માનેલું રાત પડશે એટલે ધોધ અદૃશ્ય થઈ જશે, પણ ત્યાં તો દૃશ્ય વિપરીત જ દેખાયું. કૃષ્ણપક્ષ હતો. રાત્રિ ઠીક ઠીક અંધારી હતી. ખીણમાં અંધકાર છલોછલ ભરાઈ ગયો હતો. અંદરથી ફાનસના અજવાળે ઝંખાયેલી આંખોને પ્રથમ તો કંઈ ન દેખાયું, પણ પછી શ્યામ ભૂમિકાવાળા પાટિયા પર કોઈ ચિત્ર શનહે શનહે આલેખાતું હોય તેમ ધોધની ધારાઓ ખીલવા લાગી. પહેલાં સહેજ સફેદ, પછી એથી વધુ સફેદ, પછી એથી એ વધુ સફેદ, અને થોડી જ ક્ષણમાં એ ચારે શ્વેત પ્રવાહો એ અંધકારમાં ઝળહળી રહ્યા એમ કહીએ તો ચાલે. દિવસના કરતાંય આ દ્રશ્યમાં વધારે રમણીયતા હતી. દિવસે ચિત્તને વિક્ષોભ કરનારી આજુબાજુની વિગતો અંધકારમાં મળી ગઈ હતી, અને કેવળ ધોધના શ્વેત પ્રવાહો એકલા અજોડ નીચે વહી રહ્યા હતા, અને તેમનું સંગીત એક મહાનાદ જાળવીને નાના નાના વિવિધ નાદોની રચના કરી રહ્યું હતું. જગતમાં સૌંદર્યની કેટલીક એવી વસ્તુઓ છે કે જે અમુક માણસોને જ આકર્ષક લાગે છે, વળી તે અમુક સમયે અમુક દ્રષ્ટિકોણથી જ મોહક લાગે છે. જોગના ધોધને વિશે એથી વિપરીત વાત છે. એ ધોધના કેટલાય પર્યટનો કરનાર એક મિત્રે મૈસૂરમાં કહેલું તે અક્ષરશઃ સત્ય લાગે છે. જોગના ધોધ ગમે તે સમયે, ગમે તે સ્થિતિમાં, ગમે તે બાજુથી મોહક જ છે. ચાંદરીમાં કે અંધારીમાં, સવારે બપોરે સાંજે, શિયાળે કે ઉનાળે કે ચોમાસે, તેનું સૌંદર્ય નિત્ય રમણીય જ રહે છે. જગતમાં રસિક ગણાતા બધા પદાર્થો અમુક આસ્વાદ પછી કંટાળો ઉપજાવે છે. આ ધોધ અનેક વારના દર્શન પછી પણ તેટલો જ આહલાદક રહે છે. છેવટે અમે અમારા ઉતારામાં ગયા. અમે અરસપરસને કાનડી અને ગુજરાતી કાવ્યો, ગીતો, લોકગીતો સંભળાવ્યા. દૂર ધોધ ગાજી રહ્યો હતો. પ્રકૃતિના એ સંગીતની આગળ માણસનું સંગીત ક્ષુદ્ર લાગતું હતું. પ્રકૃતિ આગળ માણસ ક્ષુદ્ર દેખાય છે, છતાં પણ તેણે પ્રકૃતિને મચક આપી નથી, ઉલટું તેને પોતાના વિકાસની ભૂમિ કરી લીધી છે. ધોધના ભવ્ય ગાનની સા શ્રુતિ ઉપર અમારા નાનકડા ગીતો અમે પણ ગાયા. એમાંય તારા, પંખી ને માણસના કલ્લોલ હતા, તોય અમારા ગાનને પૂરું થવું પડ્યું. ધોધના ગાનને એ મર્યાદા ન હતી. એ અદ્ભુત હાલરડું સાંભળતા સાંભળતા અમે શૈયાધીન થયા, પણ મારા અધીરા જીવને બહુ કળ ન વળી. રાત્રે ઊઠીને બારી ખોલીને પણ એક બે વાર ધોધ જોઈ લીધો. સ્વપ્નમાં એક કલ્પના થઈ આવી કે ધોધ બંધ થઈ જાય તો નદીનું પાણી તો તળાવમાં ભરી લેવાય તેટલું છે. કોઈ ભીમ જેવો પુરુષ આવીને આડો પડીને સૂઈ જાય તોય આ ધોધ અટકી પડે. ઝપક્યો ને જાગ્યો. ના ના, ધોધ તો ત્યાં જ હતો જ. ઈશ્વરની પેઠે તે તેવો ને તેવો જ કરુણાળુ, સુંદર, ભવ્ય જર્યા કરતો હતો અને પોતાના મહાકંઠરવથી જગતને અભયદાન આપી રહ્યો હતો. સવારે ઉઠીને અમે રાજા હિલ ફરી આવ્યા. બંગલાની દક્ષિણ દિશામાં એ લાંબી ઊંચી પડી છે. એનું પરિભ્રમણ એક બે માઇલનું છે અને તે પર ફરવાને સુંદર રસ્તો કરેલો છે. જતાં જતાં પશ્ચિમમાં ખીણની ઉપર એક ચોતરો આવ્યો. અહીંથી શરાવતીને સમુદ્રમાં લઈ જનારી ખીણ લાંબી વિસ્તરથી દેખાતી હતી. એમાં શરાવતી ક્યાંય લપાઈ ગઈ હતી. ત્યાં એક નાનકડું મજાનું દર્શન થયું. ખીણની પેલી બાજુની ટેકરીઓ પરથી એક નાનકડું ઝરણું પડ્યા કરતું હતું. લીલી શ્યામળ ટેકરીઓમાં પોતાની ધવલ તનુરેખાથી તે યાત્રાળુને મૂંગી ફરિયાદ કરતું હતું કે ધોધના મોહમાં મને જોવાનું રખે ભૂલતા. ટેકરી પરથી અમે પૂર્વમાં નીચે ઉતર્યા. રસ્તો બરાબર પાર્વતીના મથાળા પાસે અટકી જતો હતો. ત્યાં લગી તો ઢોર પણ આવતા હતા. નાના નાના પથ્થરોમાં ઢીંચણ જેટલા પાણી રમતા રમતા જતા હતા. થોડે દૂર બીજો પ્રવાહ હતો. અહીંથી જરા સાવચેતીથી પ્રવાહ ઓળંગી અમે આગળ ગયા. કેટલાક મિત્રોની ઉત્સુકતાનો પાર ન હતો. તે ખીણના મથાળા તરફ વધે જ ગયા. અરે, ખડક પકડીને ઉતરવા પણ લાગ્યા. હું પણ ઉતર્યો. નાનકડી બખોલ હતી. ત્યાં આગળ પાર્વતીનો એક પ્રવાહ અમારી બરાબર પાસે થઈ નીચે ધસે જતો હતો, 800 થી 1000 ફીટ નીચે. બીજી બાજુએ પાર્વતીનો બીજો પ્રવાહ ધસતો હતો. એ બખોલમાં પાર્વતીની લટો વચ્ચે નાની જૂ જેવા કે પછી નાનકડા ફૂલ જેવા અમે બેસી આવ્યા. પાર્વતી માતાએ એટલી કૃષ્ણતા માફ કરી હશે જ, યા તો તે પ્રસન્ન પણ થઈ હશે. વખત થોડો હતો. અમે નાઠા. શરાવતીને પાછી ગઈકાલને સ્થળેથી ઓળંગી પશ્ચિમમાં માઇલેક આવ્યા રાજાના મથાળે. રુદ્રનું ભવ્ય ભયાનક રૂપ અહીં જોયું ત્યારે તેની વિરાટ ગર્જનાનો ખ્યાલ આવ્યો. પ્રચંડ અજગર જેવો તે મથાળેથી ત્રાસો ઉત્તરમાં ધસે છે અને ત્યાંથી પાછો અફડાઈને નીચે પડે છે. સાંકડી નીકમાંથી વહેતા એની ગર્જના અકલ્પ્ય વિરાટ ધ્વનિ પ્રગટાવે છે. એનો વેગ અને એની પછાડ રાજાને પણ ઘડીવાર ઝાંખો પાડી દે છે. રાજા ઘણો સ્વસ્થ હતો. એને મથાળે પાણી ધીરે ધીરે આગળ ચાલે છે અને પેલા અર્ધચંદ્રાકારના પથ્થરના ઉમરા પરથી નીચે ઝુકાવે છે. પાણીને પોતાના સ્વરૂપની પૂરેપૂરી ખાતરી છે. ખાડા ટેકરામાં અથડાતા અથડાતા આવ્યા ને હજી તેના તેજ રહ્યા છે તો હવે આ ખીણથી શું ડરી જઈશું? અને પાણીને વળી પડવાનો ડર શો? પડવું અને પલાળવું એ જ પાણીનું કામ છે. ઊંચે વાદળમાંથી પડ્યા તો હવે આ ખીણને મથાળેથી પડવામાં બીવાનું? નહીં, પોતે અજર છે, અમર છે. બરફ, પાણી કે વરાળ, ગમે તે રૂપે પોતે પાણી તે પાણી જ છે. તે ખાતરીપૂર્વક ખીણને પૂરી દેવી હોય તેમ તે નીચે ધસે છે. એ ધસારામાંથી, એ બલિદાનમાંથી જ તેના ગૌરવનું ગાન પ્રારંભાય છે. તેના વિજયનો પ્રારંભ થાય છે. તેની કીર્તિની કમાન જેવા મેઘધનુષ રચાય છે. બલિદાનની અમરગાથા જેવો એ પ્રવાહ અપ્રતિહત વેગે વહે છે. ધોધની પાસેના ખડકોએ પોતાની અણીદાર ચીબુકો ખીણ પર ઝુકાવી છે. તેના પર લાંબા સૂઈને સર્વસ્વ સમર્પણના ભાવથી સાષ્ટાંગ થઈને જ રાજાના વિરાટ ચરણના દર્શન કરવા શક્ય બને છે. કેટલું ગજબનું ઊંડાણ! ધોધ નીચે ક્યાં જાય છે તે દેખાય જ નહીં. રસ્તે સફેદ વરાળમાં જ ધોધ અલોપ થઈ જાય છે. એ ધોધને ઝીલનાર ભૂપૃષ્ઠનો મહિમા પણ ધોધ જેટલો જ મહાન ગણવો જોઈએ. પણ એ ભૂપૃષ્ઠ શેનું બનેલું હશે? શિલાનું, લોહીનું કે વજ્રનું? ના, એ ભૂપૃષ્ઠ ધોધ પ્રારંભાયો ત્યારે ગમે તેનું હો, અત્યારે તો એ કોરાઈને ત્યાં એક નાનકડું કાસાર બની ગયું છે. અને પાણીની એ વજ્ર અભેદ્યતા જ આટલા પ્રચંડ ભેદક ધોધને ઝીલી શકે. નીચેથી ઊંચે એક મેઘધનુષ ખેંચાયેલું દેખાયું. ધોધની પાછળ મજાનો ગોળ કમાન આકારનો ખડક હતો. તે બધો ભાગ ખાલી જ હતો. પંખીઓના અહીં કેટલાય માળા હશે, કેટલાય બચ્ચા ત્યાં હશે. એમને તથા તેમના મા બાપને પોતાની ધન્યતાની ખબર હશે? ધડકતે હૃદયે અમે રાજાને જોયો અને પાછા વળ્યા. ત્યાં તો રાજાના માથા ઉપર બેસી એક સ્ત્રી કપડાં ધોતી દેખાઈ. અરે બિચારો રાજા! આટલા પ્રતાપી ધોધની માથે સૌંદર્યના ધામની અંદર કપડાં ધોવાના? ધોધમાં જો માણસનું ખુન્નસ હોત તો તે નીચે જવાને બદલે ઉપર ઉછળત. પણ તે પ્રકૃતિનો ઉદાર ચરિત પુત્ર હતો. ના, તેને કશો રોષ ન હતો. સ્ત્રી શા માટે કપડાં ન ધોવે? ત્યાં રોજની રહેનારી સ્ત્રીને એ બીજી કઈ રીતે ઉપયોગી થાય? ધોધને થોડે ઉપરવાસે પણ પાણી નાનકડા ધોધ રૂપે પડતા હતા, પણ તેનું કોઈ નામે લેતું નહોતું. ટેકરીઓની એ સભામાં અનાદિકાળથી મહાગાન કરી રહેલા ધોધને મૂકી અમે પાછા વળ્યા. એટલું બધું જોયું હતું, વળી વળીને, ફરી ફરીને, ચડી ચડીને અને ઉતરી ઉતરીને એટલું બધું જોયું હતું, છતાં આ સૌંદર્ય પાસેથી દૂર જવાની ઈચ્છા થતી ન હતી. પણ હજી જોઉં કરી રહેલી આંખોને મોટરે રસ્તાના વણાકોમાં ગૂંચવી દીધી. ધોધના પ્રપાત સંગીતને મોટરના ઘરઘરાટે ક્યારે ભક્ષી લીધું તેની ખબર ન રહી. એ જ મનોહરી માર્ગે અમે પાછા વળ્યા. એ ચડતા ઉતરતા રસ્તાની બાજુના જંગલો, ખુલ્લા ખેતરો, તેમાંના લીલાછમ ડાંગર શેરડીના પાક અને શેતરંજના પેદા જેવા ઘાસના કૂંધવા, વિચિત્ર પ્રકારના ઘર, ખેતરોને ઈંટોની વાળો, શાહી જેવા શ્યામ શરીર પર ચળકતા ચાંદીના ઘરના પહેરી છો, વહેતી બુઢ્ઢી મજબૂત સ્ત્રીઓ જોતાં જોતાં અને લોકોની વિચિત્ર બોલી સાંભળતા અમે શિમોગા આવી પહોંચ્યા. જીવનમાં જોયેલું ઘણું ભૂલાશે, પણ આ દર્શન નથી ભૂલાવાનું. જોગના ધોધ જગતના ઊંચા ધોધમાંના એક છે, અદ્ભુત છે, સર્વ અવસ્થામાં સુંદર છે, એની અલૌકિક સુષ્મા અવર્ણ્ય છે. એ બધું છતાં એ ન ભૂલાવાનું કારણ એણે જે અકલ્પ્ય અનુભવો કરાવ્યા તે છે. જીવનના બીજા તમામ સંવેદનોને પોતાની પ્રગલ્ભ વિભૂતિથી ઢાંકી દેતું આવું એકે માનુષી કે પ્રાકૃતિક સત્વ આ પૂર્વે મેં ન દીઠું હતું, ન અનુભવ્યું હતું. હજી એ કાનમાં ધોધની એ પ્રચંડ ભવ્ય ગીતી અથડાયા કરે છે, એની ફરફર શરીરને ભીંજવ્યા કરે છે અને પ્રકૃતિના ભવ્ય અને નાજુક, રુદ્ર અને રમણીય ચરણોમાં અનુભવેલા રોમાંચ અને હૃદકંપ હજી તેવાને તેવા થયા કરે છે. આંખ મીંચતા વેત મન આગળ એ ધારાઓ વહેવા માંડે છે અને એ ક્ષણો પાછી તેવી ને તેવી જીવંત બનીને આવી પહોંચે છે.